નાની ટીપ આપી દઉં. આપણે જે શાસ્ત્ર વાંચન કર્યું ને એમાં યશરૂન શબ્દ આવ્યો, એના અનુસંધાનમાં જરા બાઇબલમાં જોજો પણ ખરા. હવે તમે જો જુઓ તો ઉત્પત્તિનું પુસ્તકનું 35મા અધ્યાયને 10મી કલમમાં દેવબાપે યાકૂબને શું કહ્યું? હું તારું નામ બદલી કરું છું, તારું નામ હવે યાકૂબને પણ ઇસરાયલ કહેવાશે, અને એનું નામ ઇસરાયલ પાડ. અને પછી અહીંયા કહે છે યશુરૂન, અંગ્રેજીમાં જે ઈ એસ એચ યુ આર યુ એન, યશુરૂન એ શબ્દ છે, અને એ પણ આ ઇસરાયલ પ્રજા માટે વાપરવામાં આવ્યો છે. જયંતિભાઈ જુઓ એશાય પ્રબોધકનું પુસ્તક 44:2, જરા ઊભા થઈને વાંચશો. એશાય 44:2. યશુરૂન એટલે યાકૂબ, ને યાકૂબ એટલે ઇસરાયલ, એટલે ઇસરાયલીઓ માટે આ શબ્દનો અવારનવાર ઉપયોગ કરવામાં આવતો હતો. તો આ એક નાની ટીપ છે, જરા જાણવા જઈએ છીએ. આપણને થાય કે અંગ્રેજી બાઇબલોમાં નહીં લખ્યું, ઘણું બધા બાઇબલોમાં હોદીને બધું બહુ માથાકૂટ કરી, આખરે ગુજરાતી એક બાઇબલમાંથી મને આ બધી વસ્તુ મળી ગઈ. એટલે શું જોવા જેવું છે, 2-3 બાઇબલો મેં રેફર કરી નાખ્યા, કોઈ જગ્યાએ કોઈ ઉલ્લેખ જ. ઓકે, એની બી તો આ એક નવી વસ્તુ છે. હવે આપણા પુત્ર ફાપડે આગળ છે. પ્રભુ આપણને શું કહેવા માગે છે? ગત વર્ષમાં પ્રભુએ આપણી સર્વ પ્રકારે કાળજી લીધી હતી, તે જ રીતે આ 2002 નવા વર્ષમાં પણ પ્રભુ તેમનો અખંડ પ્રેમ અને અસીમ કૃપા આપણી પ્રત્યે રિન્યૂ કે રિફ્રેશ કે તાજી કરવા માગે છે. આ વર્ષે પણ પ્રભુ આપણને તેની કૃપામાં ઘેરી રાખવા માગે છે. એ બાબત મેં ધ્યાનમાં લીધી છે. ગીતશાસ્ત્ર 59:10 એમ લખ્યું છે કે મારા પર કૃપા કરનારો ઈશ્વર મને સામો મળવા આવશે. આ વર્ષે પણ પ્રભુ આપણને સામો મળીને, સામે ચાલીને એમની અનેકવિધ કૃપા દર્શાવવા માગે છે. સનાતન દેવ તેના અનંત ભુજો નીચે આપણને સમેટી રાખવા માગે છે. આપણે હમણાં જે શાસ્ત્ર વાંચન કર્યું એમાંનો એ મુદ્દો મેં ધ્યાન પર લીધો છે. અને બીજો મુદ્દો તે નવા કરારમાંની અંદરથી જ લેવામાં આવ્યો છે કે તે આગળ પાછળ મને ઘેરી લીધો છે, તારા હાથોએ મને પકડી રાખ્યો છે. આ શાસ્ત્ર વચન આ વર્ષે પણ પ્રભુ આપણા પ્રત્યે તાજુ કરવા માગે છે. પ્રભુએ આપણને ઘેરી રાખે છે, પ્રભુએ તેના આનંદ ભુજોમાં આપણને જકડી રાખ્યા છે. અનેકવિધ આશીર્વાદો લઈને, અનેકવિધ કૃપાદાનો લઈને પ્રભુ આપણી સામે આવી રહ્યા છે. આપણે એ કૃપાદાનો મેળવવાના છે. પ્રભુ આપણને કૃપાદાનો આપી રહ્યા છે. હવે પ્રભુ હંમેશા એનું વચન પાળે છે. જો તમે નિર્ગમન 6:4-5 અંદર જોશો, હું જરા વાંચું છું એમાં શું લખવામાં આવ્યું છે. નિર્ગમન 6:4-5, અને તેઓના પ્રવાસનો દેશ એટલે કનાન દેશ તેઓને આપવાનો કરાર પણ મેં તેમની સાથે કર્યો છે, અને વળી મિસરીઓએ ગુલામીમાં રાખેલા ઈશ્વર પુત્રોની કલાપીટ પણ મેં સાંભળી છે, અને મેં મારા કરારને સંભાળ્યો છે. જો પ્રભુ બાપે એમનો કરાર યાદ કર્યો કે હા, આ લોકોને મારે ગુલામીમાંથી બહાર લઈ જવાના છે કે જેથી તેઓ મારી સેવા કરે, પ્રભુએ આપ કર્યું એમ. અને આપણે જોઈએ છીએ કે યહોવા દેવ તેના પસંદ કરેલા લોકોને મિશનની ગુલામીમાંથી મુક્ત કરે છે, અને દૂધ તથા મધની રેલમ છેલમવાળા કનાન દેશમાં દોરી જાય છે. પ્રભુ હંમેશા એ પોતાએ એમણે આપેલું વચન હંમેશા તાજુ કરવા માગે છે, એક કરાર પાળે છે. આ વર્ષે પ્રભુ આપણી મધ્યે અનેકવિધ કૃપાદાનો લઈને એ વચ્ચેને પૂરું કરવા માગે છે, મારા અને તમારા સર્વને માટે. એ જીવતા જાગતા સર્વસમર્થ દેવના અનંત ભુજો નીચે તે આપણને કૃપાથી વેષ્ટિત કરવા માગે છે. 34 શું કહે છે? અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. ગીતશાસ્ત્ર 61:8 કહે છે કે દેવ આપણો આશરે છે. આપણે આજે આના સંદર્ભમાં કંઈક વિચારવા માગીએ છીએ. હવે કેટલીક કલમો એવી છે કે જે સેલ્ફ એક્સપ્લેનેટરી છે, આપણે વાંચીને જ આપણે સમજી શકીએ, સમજવાની જરૂર ન, એવી કલમોનો પણ મેં ઉપયોગ કર્યો છે આજના આ પ્રભુના વચનો માટે. તો સૌથી પહેલો જે મારા જે બાબત મારી આ લક્ષમાં આવી હતી એ છે કે પ્રભુના અનંત ભુજો નીચે આપણને નવ સામર્થ્ય, સ્ટ્રેન્થ કે બળ કે હિંમત મળે છે. નવું સામર્થ્ય મળે છે. ગીતશાસ્ત્ર 28:7 લખવામાં આવ્યું છે, યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાળ છે. આપણા દરેકના જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ આવે છે, જીવન સરળતાથી પસાર થતું નથી, જીવનમાં ગંભીર પ્રશ્નો પણ ઊભા થાય છે, અકસ્માત, માંદગી, નોકરીના પ્રશ્નો, કૌટુંબિક પ્રશ્નો, એ બધું આપણને તદ્દન હતાશ અને નિરાશ કરી નાખે છે. ઘણું દુઃખ આપણે અનુભવીએ છીએ અને મુશ્કેલીઓનો સામનો કરતાં આપણે નિરુત્સાહી તથા થાકી જઈએ છીએ. પણ મોટી આશા, યશાયા 40:31 શું કહે છે, પણ યહોવાની વાટ જોનારા નવું સામર્થ્ય પામશે, તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે, તેઓ દોડશે ને થાકશે નહીં, તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. પ્રભુ જો આપણો સથવારો હશે તો જીવન નૈયાને આગળ ચલાવવા પ્રભુ બળ, હિંમત અને સામર્થ્ય પૂરું પાડશે. જેમ ગરુડની પાંખો ખૂબ શક્તિશાળી હોય છે અને તે ઉડતા થાકતું નથી, તે જ રીતે સનાતન દેવ આપણને નવું સામર્થ્ય અને હિંમત પૂરા પાડશે અને આપણે જીવનમાં આગળ દોટ મૂકી શકીશું. હવે એક દાખલો જ જોઈએ, ન્યાયાધીશનું પુસ્તકના 6 અધ્યાય, તેમાં કિદ્યોન સંબંધી વાત આવે છે ને. ઇસરાયેલ પુત્રો પાપોમાં ભટકી ગયેલા, પ્રભુથી વિમુખ થઈ ગયેલા, પ્રભુ એમને તરત છોડી દીધેલા, પણ જ્યારે દુઃખ ખૂબ વધી પડ્યો ત્યારે તેઓ પશ્ચાતાપ કરીને પ્રભુની પાસે આવ્યા, માફી માગે છે, પ્રભુ એમને તરફ ફરે છે અને પ્રભુ એમને નવું સામર્થ્ય આપે છે. ગિદ્યોન તે વખતે મિદ્યાનીઓ ઇસરાયેલ પુત્રોને બહુ હેરાન કરતા હતા અને અમોરી પ્રજા પણ એમને બહુ હેરાન કરતી હતી અને એમનું બધું લૂંટી લે, એમના ઊભા પાકો બધા બાળી નાખે અથવા નાશ કરી દે અને ઘણી રીતે એ લોકો એમને બહુ હેરાન કરતા હતા. ઇસરાયેલ પ્રજા ત્રાસી ગયેલી, પ્રભુની પાસે આવી, પ્રભુએ ગિદ્યોને ઊભો કર્યો અને ગિદ્યોની પાસે પ્રભુ કારણ કે પરાક્રમી સુરવીર, તું તારા બળમાં આગળ ચાલ્યો જા અને મારા ઈશ્વરી લોકોને છોડાવ. ગિદ્યોન કહે છે કે પ્રભુ, મનાસાનું મારું કુળ, યાકૂબનું એક કુળ મનાસાનું કુળ, એમાં સૌથી નાનું, મારું ઘર તો ગરીબ ને એમાં હું તો સૌથી નાનો, હું શું છોડાવ. જેમ હું સાકતો તો સારો વક્તા નથી, મારી જીભ તો ઉતરાય છે એવી વાત. પ્રભુએ કહ્યું, ના, હું તારી સાથે હોઈશ, મારી સમક્ષતા તારી સાથે આવશે, તું ગભરાઈશ નહીં, હું તને સામર્થ્ય આપીશ. અને આપણે જાણીએ છીએ ફક્ત 300 માણસ, ફક્ત 300 માણસ નહીં, અને ઘડા આપવામાં આવ્યા, દીવા સળગતા મૂકવામાં આવ્યા અને અંધકાર થયો, રાત્રિ જામી, ત્યારે એ લોકોએ જોરથી હોકારો પાડ્યો. શું હોકારો પાડ્યો? યહોવાની તલવારની છે, ગિદ્યોની તલવારની છે. અને ઘડા ફોડી નાખે, મોટો અવાજ અને પેલા બધો સળગતી દીવા, જે પેલા મિદ્યાને બધા સૂઈ ગયેલા, એમને ખબર નહીં, હો બાપરે આવી બન્યું, નાસી ગયા, બધું છોડી, બધું આ લોકોને મળ્યું. નસા એમ કે પ્રભુ આપણને નવું સામર્થ્ય પૂરું પાડે છે પ્રભુ. હવે તમે જુઓ તો પાઉલના સંબંધમાં આપણે જરા જોવા માંગીએ છીએ. પ્રેરિતના કૃત્ય 20:23 એમ લખવામાં આવ્યું છે કે દરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી સાક્ષી આપે છે કે બંધનો તથા સંકોટો તારી રાહ જોવે છે. અને બીજું કોરંથી 11:23-28 ની અંદર પાઉલે પોતે વર્ણન કર્યું છે કે છે, ત્રણ વાર સોટીનો માર, એક વાર પથ્થરનો માર, ત્રણ વાર વાણ ભાગી ગયું, એક રાત દાડો સમુદ્રમાં પડી રહ્યો, નદીઓના વિઘ્નો ઉતારો તરફના વારંવારના ઉજાગરે, ભૂખ તરસ ત્રાળ તા વસ્ત્રની તંગસ, આ બધું મંડળીઓ એને સ્થાપી અને ચિંતન, બહુ સંકટો, બહુ મુશ્કેલીઓ, પણ પ્રભુ એને હંમેશા સામર્થ્ય આપતા હતા. અને એ પ્રભુમાં એટલો બધો સ્થિર થયેલો, વિદેશો મધ્ય, રાજાઓ મધ્ય, એરિસ ઇસરાયલીઓ મધ્ય મારું નામ પ્રગટ કરવા સારું પસંદ કરેલું પાત્ર તું છું. અને એણે કેટલી હિંમતથી પ્રભુનું નામ પસંદ કર્યું, અનેક મુશ્કેલીઓ, અનેક સંકટો એના ઉપર આવ્યા, પણ પ્રભુનું નામ, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવપુત્ર છે, એ જ પ્રભુ છે. કેટલા બધા લોકોને બાપ્તિસ્મા પર, કેટલા બધા લોકોનું તારણ થયું, કેટલી બધી મંડળીઓ બાંધી અને એમને મજબૂત કરી, એમની વારંવાર મુલાકાત લીધી અને કેટલી બધી વાર એમની સાથે વ્યવહાર કર્યો. પ્રભુએ એમને પુષ્કળ સામર્થ્ય આપ્યું. હવે જો પ્રેરિતોના કૃત્ય 16 અધ્યાય તમે વાંચો, તો એક સરસ વાત છે ને, પિલાત અને પાઉલ ને એમને પકડવામાં આવે છે અને કહે છે કે તમે તો કહે છે કે શહેરમાં ધાંધળ કરો છો અને રોમિયોને એમના રીતરિવાજો પાડતા અટકાવો છો, એમ કહીને એમને જેલમાં પૂર્યા. ખોટું, ખોટો આરોપ મૂકવા માં જેલમાં પૂર્યા. અને અધિકારો એમ તો બરાબર રીતે એમની કાળજી રાખજો, કે છે હેડમાં પગ ઘાલ્યા, કેટલાય ફટકાનો માર ખાધો, ભૂખ, અસહ્ય વેદના, મેણા ટોણા, પણ પ્રભુ એમને એવું સામર્થ્ય આપ્યું કે મધરાતે તેઓ તો પ્રભુનું સ્તવન કરતા હતા, પ્રભુની સ્તુતિ કરતા હતા અને બધા કેદીઓ સાંભળતા હતા. ધરતી એકમથે બાણા ઉગડી ગયા, દરોગો જાગી ગયો, આ બધાને સલામત જોયા અને કહે છે કે સાહેબો મારે શું કરવું જોઈએ, મારે તારણ પામવું છે, તમારો દિવસ સાચો, તમને કેવું રૂડું મન આપ્યું કે તમે કોઈ નાસી નહીં ગયા નહીં. અને પછી એમના ઘેર લઈ જાય છે, સોળ ધોવે છે અને એના આખા ઘરના બાપ્તિસ્મા લઈને તારણ પામે છે. નવું સામર્થ્ય પ્રભુ આપણને આપે છે. હબ્બાકૂક 3:19 શું કહે છે? હબ્બાકૂક 3:19, પ્રભુ યહોવા મારું બળ છે, તે મને હરણીઓના જેવા પગ ચપળ મારા પગ કરે છે, મને મારા ઊંચાના ઉપર ચઢાવે છે. હવે આપણે બધા જાણે છે કે હરણ નહીં, એના પગ પાતળા, આપણે એના સ્નાયુ એટલે મજબૂત હોય, નાસી જાય તો ભાગ્યે જ શિકારના હાથમાં આવે, નાસી જાય, અનેક વિઘ્નો હોય છે, પણ પ્રભુ આપણને સામર્થ્ય આપશે. એ બધી ચિંતાઓ, મુશ્કેલીઓ, એ બધું તો છે જ, પણ પ્રભુ આપણને દોરી જશે અને આપણને ઉન્નતિના શિખરો તરફ લઈ જશે. પ્રભુ આપણું સામર્થ્ય છે. બીજો એક મુદ્દો છે, પ્રભુના આનંદ ભોજો નીચે આપણને દિલાસો મળે છે. કેટલી બધી વાત સાચી છે ને. હમણાં જ આપણે દાનેશ્રીઓ માટે પણ દિલાસાની મિટિંગ ગોઠવી છે. દિલાસો બહુ જરૂરી છે. જીવનમાં દુઃખદ પ્રસંગો આવે છે, માનકી અકસ્માત મૃત્યુ, ત્યારે પ્રભુ આપણને એમનો દીર્ઘકાલીન દિલાસો આપે છે. આપણો દિલાસો તો ક્ષણિક હોય છે ને. બીજું કરણથી 11:3-4, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ, જે કરુણાનો પિતા તથા સર્વ દિલાસોનો દેવ છે, તેને સ્તુતિ થાવ. આ બધા વાક્યો સેલ્ફ એક્સપ્લેનેટરી જ છે, સમજાય કે પ્રભુનો દિલાસાની વાત છે. તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે. પ્રભુનો દિલાસો કાયમ હોય છે, તે સાંત્વન આપે છે અને જીવનમાં આશાનું કિરણ પ્રગટાવે છે. હવે આપણે જે યોહાનની લખેલી સુવાર્તા 11 અધ્યાય ને, ત્યાં આગળ લખવામાં આવ્યું છે લાઝરસનું મૃત્યુ થાય છે, પ્રભુ એનું સજીવન કરે છે. પણ જ્યારે પ્રભુ એના ઘેર જાય છે લાઝરસના, ત્યારે તો ઘણા બધા યહૂદીઓ ત્યાં આગળ આવેલા, પડોશીઓ છે, આ ઘેરથી આવ્યા છે, નજીકથી આવ્યા છે, કેમ દિલાસા આપવાને, એવું અંદર લખેલું છે. અને જો તમે અયુબનું પુસ્તક 2:11-13 વાંચો, અયુબનું પુસ્તક 2:11-13, તેમાં આવું લખ્યું છે, આ સર્વ વિપત્તિ, અયુબ પર કેટલી બધી વિપત્તિ આવી ગઈ ને, બધું નાશ પામ્યું ને, આખા શરીરે કુમળા, સખત ખજવાળ, રહેવાય ને એટલું દુઃખ, ખબર પડે એના ત્રણ મિત્રોને એની પાસે જાય છે એને દિલાસો આપવા માટે ને, આ સર્વ વિપત્તિઓ અયુબ પર આવી પડી હતી તે વિશે તેના ત્રણ મિત્રો સાંભળ્યું, ત્યારે અલીફા તેમાની, બિલદાદ સુહી તથા સોફાર નામાંથી પોતપોતાના ઘેરથી આવ્યા. તેઓ તેના દુઃખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને મસરત કરીને તેની પાસે આવ્યા હતા. જ્યારે તેઓએ તેને દૂરથી જોયો અને તેને ઓળખ્યો પણ નહીં, ત્યારે તેઓ ભોક મૂકીને રડ્યા. અને દરેકે પોતાનો જામો ફાળ્યો અને આકાશ તરફ પોતાના માથા પર ધૂળ નાખી. તેઓ 7 દિવસ તથા 7 રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. લુકની લખેલી સુવાર્તા 7મા અધ્યાયમાં પેલા વિધવાનો દીકરો મરી જાય છે અને ઠાઠડી સ્મશાનમાં સ્મશાન યાત્રા એટલે કે દફન ક્રિયા માટે જાય છે ને, અને પ્રભુ ઈસુ ત્યાં આગળ આવે છે અને જોવે છે. બહુ દુઃખ થાય છે. એક જ નાનું વાક્ય, એ વિધવા સ્ત્રી હતી, એનો જુવાન જો છોકરો મારી કથાને શું કે રડમાં કેટલો બધો દિલાસો, અને પછી પ્રભુ એને સજીવન કરે છે. કેટલી મોટી આશા કે છે, પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે જીવતો રહેશે. યોહાન 11:25. પહેલું થેસ્સાલોનિકા 4:13-18 આ કલમોમાં પ્રભુએ પુનરુત્થાનની મહાન આશાઓ આપણને આપી છે. પ્રમુખદૂતની વાણી સહિત તથા દેવના રણસિંગડા સહિત આકાશમાંથી પ્રભુ ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુવેલા છે તેઓ પ્રથમ ઉઠશે. 17મી કલમ પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં ત્રણ જઈશું. દિલાસો, મહાન પુનરુત્થાનની આશા. 1 કોરિન્થી 15મા અધ્યાયમાં પણ પુનરુત્થાન સંબંધે પ્રભુએ મહાન આશા આપણને આપેલી છે. તો વાલાઓ, દિલાસાની બહુ જરૂર પડે છે ને જીવનમાં, અને દિલાસો માણસને સાંત્વન આપે છે, એને આશા આપે છે, એનું દુઃખ હળવું કરે છે. પ્રભુનો દિલાસો કાયમી દીર્ઘકાલીન છે. પ્રભુની પાસે આપણે જઈએ, પ્રભુ આપણને એનો કાયમી દિલાસો, દીર્ઘકાલીન દિલાસો આપણને આપે છે. પ્રભુના અનંત ભુજો નીચે આ 3જો મુદ્દો છે. પ્રભુના અનંત ભુજો નીચે આપણને સલામતી અને રક્ષણ મળે છે. સલામતી, હી ગીવ્સ સિક્યોરિટી, અને રક્ષણ, પ્રોટેક્શન, હી ગીવ્સ પ્રોટેક્શન. ગીતશાસ્ત્ર 91:1 એમ કે છે, પરાત્મના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમર છાયામાં રહેશે. મતલબ બહુ સેલ્ફ એક્સપ્લેનેટરી છે. ગીતશાસ્ત્ર 91:4 તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો તળે તને આશ્રય મળશે. ગીતશાસ્ત્ર 121:5-8 યહોવા તારો રક્ષક છે, યહોવા તારે જમણા હાથે તને છાયા કરશે, હમણાંથી તે સર્વકાળ સુધી સર્વ ચલમાં યહોવા તારું રક્ષણ કરશે. અને ગીતશાસ્ત્ર 91:11-12 વાંચીએ તો ત્યાં આગળ પણ લખ્યું, તેઓ પોતાના હાથે તને ધરી રાખશે, પ્રભુના દૂતો, અને રખીને તારો પગ પથ્થર પર અફડાય. મનુષ્ય સિક્યુરિટી ઉત્પન્ન કરે છે ને. એરપોર્ટ પર જઈએ તો સિક્યુરિટી, પાસપોર્ટ કાળાની ઓફિસ જઈએ તો સિક્યુરિટી, ઓફિસોમાં સિક્યુરિટી ને. પણ એ સિક્યુરિટી હોવા છતાંય એ પોકળ છે, નક્કર નથી. કંઈ ને કંઈક ચમકલા બની જાય, કંઈ ને કંઈક ગુનાઓ થઈ જાય છે. પણ પ્રભુની, આપણા જીવતા દેવની જે સિક્યુરિટી છે, જે રક્ષણ છે, એ જડબેસલાક છે. વેરી સ્ટ્રોંગ, વેરી પાવરફુલ. એને કોઈ આવી શકે નહીં. જુઓ, જૂના કરારનું સિક્યુરિટી તમારે જોવી છે, જો વાંચો તાર. ગીતશાસ્ત્ર 4:8 ગીતશાસ્ત્ર 4:8 હું શાંતિમાં સૂઈ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હે યહોવા હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. યુ કીપ મી સિક્યોર, આઈ વિલ સ્લીપ, નો પ્રોબ્લેમ. જૂના કરારની કેટલી ગજબની શાંતિની વાત, સિક્યુરિટીની વાત, સલામતીની વાત ત્યાં આગળ લખવામાં આવેલી છે. અને નવા કરારની સિક્યુરિટીની વાત એ છે, જુઓ યોહાન 10:27-28 યોહાન 10:27-28 વાંચું છું. મારા ઘેટા મારો સાથ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. બરાબર, પ્રભુના હાથમાં જો આપણે છીએ તો સલામત છે, કોઈની તાકાત નથી. જબરજસ્ત સિક્યુરિટી છે, કોઈ આપણને છીનવી શકે નહીં. શેતાન આપણને છીનવી લઈ જઈ શકતો નથી. પ્રભુના હાથમાં આપણે કેટલા બધા સલામત છીએ. હવે શાદ્રાક મેશાકના અબેદનગોની વાત તમે જાણો છો ને, એમને જેવું એમણે મૂર્તિ પૂજા કરવાની ના પાડી અને એમને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં છે. આખી વાત આપણે જાણીએ છીએ, સાત ગણી ભઠ્ઠી ગરમ કરવામાં આવી, પણ એ લોકોએ શું કહ્યું, ના અમે એ મૂર્તિ પૂજા કરવાના જ નથી, કે જે કરવું હોય તમે કરો. અને એમને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. અને આપણે જોઈએ છીએ કે એ ત્રણે ત્રણ પ્રભુના સેવકોને જય જેવી રીતે પ્રભુએ બચાવ્યા. અંદર ચોથી વ્યક્તિ, જો બાઇબલમાં લખ્યું છે દાનિયેલનું પુસ્તક, ચોથી વ્યક્તિ, એ જ સિક્યુરિટી, એ જ આપણો પ્રભુ. અગ્નિની જ્વાળાઓને એરકન્ડિશન કરી નાખ્યું, અગ્નિની જ્વાળાઓને કુલર કરી નાખ્યું. આજ સુધા ના જીવો એને નાખવા ગયેલા, એ લોકો બળીને ભરતું થઈ ગયા. આ લોકોને જરા પણ મુશ્કેલી પડી નહીં. અને જ્યારે નબુખદનેસર રાજાએ જાણ્યું ત્યારે એણે શું કહ્યું, એણે એમ કહ્યું, પ્રભુનું નામ મોટું મનાવ્યું, જીવતા દેવનું નામ, એમનું મહત્વ વધી ગયું. શું કહ્યું, કે છે કે તમારે બધાએ સાદરાક મેશાકને અબેદનગોના દેવની વિરુદ્ધ કંઈ પણ બોલવું નહીં. જો કોઈ બોલે મારી એના ટુકડા કરી નાખવામાં આવશે, ઘણો ઉકાળો કરી દેવામાં આવશે. કે આવી રીતે કોઈ બચાવે એવો દેવ કોઈ છે કે એ જ ખરો દેવ છે, કે એમનો દિવસ ખરો છે. જો કેટલી મોટું સાક્ષી હેળ પૂરી, કેટલું મોટું નામ પ્રભુનું. તો એ પેલો જે ચોથો દૂત હતો એ જબરજસ્ત સિક્યુરિટી તરીકે ત્યાં આગળ હાજર થયો. અને એ જ પ્રમાણે દાનિયેલ, નહીં દાનિયેલને જ્યારે સિંહોના બિલમાં નાખવામાં આવ્યો, સિંહો ભૂખ્યા ડાન્સ હશે કદાપિ, રાહત જોતા હશે, જો દાનિયેલ અંદર ગયો. પણ શું, પ્રભુએ તો એવી જબરજસ્ત સલામતી સિક્યુરિટી ગોઠવેલી, એમનું રક્ષણ કર્યું, સિંહોના મોં બંધ કરી નાખ્યા. અને પ્રભુનું નામ મોટું બનાવ્યું. પ્રભુને એ દાનિયેલ રાજાએ શું કહ્યું, અને એમ કહ્યું કે દાનિયેલના દેવથી કાંપવું તથા બીવું, કેમ કે એ જીવતો તથા સદા અચળ દેવ છે, તેનું રાજ્ય અવિનાશી છે. પ્રભુનું નામ, પ્રભુની પાસે આપણે આવીએ, પ્રભુના આનંદ ભૂજો નીચે આપણને રક્ષણ મળે છે, આપણને સલામતી મળે છે. ચોથો મુદ્દો છે, પ્રભુના ભૂજો નીચે આપણને શાંતિ અને આરામ મળે છે. હે ગીવ્સ પીસ, શાંતિ મળે છે અને આરામ મળે છે, રિલેક્સેશન. અનેક ચિંતાઓ અને મુશ્કેલીઓ વચ્ચે આપણું જીવન પસાર થાય છે. યોહાન 14:27 કહે છે, હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી, તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો અને દીવા પણ ન દો. પ્રભુની શાંતિ, યશાયા 9 લખ્યું છે, શાંતિનો સરદાર દેહ ધારણ કરનાર છે. નહીં, પ્રભુ ઈસુની શાંતિ, જેમ જે શાંતિ આપણને મળે છે ત્યારે આપણે પ્રભુની પાસે આવે છે, પ્રભુના ચરણોમાં બેસીએ છીએ. ત્યારે જો તમે જોશો તો લુકની સુવાર્તા 10 જેમ માર્થાની મરિયમની વાત આવશે, પ્રભુ ઈસુ એમના ઘેર જ્યારે પરાણો થઈને જાય છે ત્યારે માર્થા તો બીગું, બા આપણે આટલું બધું કામ છે ને, હું શું કરું ને, એમની પરાણગત કરવાની છે ને, ઘર ગંદુ પડ્યું છે ને, હવે વ્યાખ્યો કરવાનું છે ને, આ શું પ્રભુ કહે, પ્રભુ પ્રભુ બધું કામ છે ને, મરિયમ તો મને કંઈ મદદ કરતી નથી. મરિયમ શું કરતી હતી, મરિયમ તો પ્રભુના ચરણમાં બેસી પ્રભુની વાતો સાંભળતી હતી, શાંતિ હતી, કોઈ ચિંતા નહીં. અને પછી પ્રભુ કહે છે કે માર્થા માર્થા હું તને એક વાત કહું, અને એ છે કે મરિયમે જે પાક પસંદ કર્યો છે એની પાસેથી લઈ લેવામાં આવશે. પ્રભુની પાસે શાંતિ છે, પ્રભુની પાસે આરામ છે. એક વાત છે, મજાની વાત છે, એક પહેલાંના જમાનાની વાત છે. એક પોલીસ ચોકીએથી એક જમાદારને એક ગામમાં કોઈ ગુનાની જાત તપાસ કરવા માટે મોકલ્યા. પોલીસ PSI જમાદાર ગુના માટે મોકલ્યા. હવે બહુ રસ્તાનો વિકાસ થયેલો નહીં, ધોળિયા રસ્તા અને કોઈ વાહન નહીં, તમને કાં તો બળદ ગાડું મળે કે ઊંટ ગાડી મળે કે બહુ તો સાયકલ મળી ભાગ્યે. એટલે આ જમાદાર ભાઈ તો બંદૂક માથે ચડાવી, એટલે કે ખભે ચડાવી ચાલી નીકળ્યા. અને નસીબ છે કે ચરાક જ આગળ ગયા અને ગાડાવાળો ખાલી ગાડી લઈને તે જ ગામમાં જાય, વાતચીત પછી ખબર પડી. એટલે ગાડાવાળાએ જ જમાદન કે જમાદાર જમાદાર સાહેબ શું તમે યાર, અરે બેસી જાવ ને, ગાળું ખાલી છે ને મારું. કે હવે એ જે ખેડૂત હતો એ શાકભાજીની વાડી કરેલી, વેચવા માટે શહેરમાં ગયો હતો એટલે ખાલી કાળું લઈને પાછો જતો હતો. ત્યાં જમાદાર એને કહે છે કે ભાઈ, કહે છે કે વસ્તુ એવી છે કે મને કહે છે કે ગાળા બેસું છું ને તો કહે છે કે ચક્કર ચડે છે, વોમિટ થાય છે અને આખું માથું ધુઆ પુઆ થઈ જાય છે, શું કરું કે મને ગાળું વધતું નથી. મને એવું છે કે હું ગામડાનો છું તો એ ગાળા બેસું એટલે મારા બાર વાગી જાય, ગાળ નહીં બેસું કદી. તો પેલો ગાળો કે સારું, તો પછી હવે શું કરું. પણ પછી તરત જ પાછો એ તો જાય છે. અરે એને પૂછે છે જમાદાર, અરે જમાદાર સાહેબ ચાલો તમે ના બેસો તો કંઈ વાંધો નહીં, પણ આ તમારી ભારખમ બંદૂક તો અંદર મૂકી દો, ગાળું ખાલી છે ને કે ખાલી એમ તને આંખનો ભાર લઈને કહે છે આગળ ચાલો છો. જમાદાર એને શું કહે છે, અરે યાર આ બંદૂક ઊંચકીમાંથી ઠીક ચલાય છે, કે છે બંદૂક ઊંચકી છે મને ચાલવાનું સરળ પડે છે. પેલા બહુ એ વાત એને કાલાવાલા કર્યા કે ભાઈ મૂકી દો ને બંદૂક. પહેલાંના વખતે પેલી લાંબી નારચાવાળી બંદૂક આવતી હતી ને, 2-3 કિલોનું વજન ખબર આવી જાય. પણ જમાદાર કે છે કે બંદૂક લઈને ઠીક ચાલે. વાલા ભાઈ બહેન આપણે પણ શું આવું નથી કરતા? પ્રભુએ કહ્યું છે ઓ વૈતરું કરનાર તથા ભારથી તમે સગળ મારી પાસે આવો અને હું તમને વિસામાં આપીશ, માથી 17:28. અરે પ્રભુએ તો કહ્યું છે ગીતશાસ્ત્ર 68:19 કહે છે ધન્ય છે પ્રભુને કે જે આપણો બોજ દરરોજ ઉંચકી લે છે. પ્રભુ તો આપણો બોજ ઉંચકી લેવા તૈયાર છે, પણ કોણ જાણે શું છે આપણને એ બોજ વહન કરવાનું ભાવે છે, સહન કરવાનું ભાવે છે, પસંદ પડે છે, પણ પ્રભુને આપણે આપતા નથી. પેલો જમાદાર કોણ જાણે કેમ એમ બંદૂક ના મૂકી, કદાચ એનો અવિશ્વાસ છે. પેલો કાળાવાળો બંદૂક નહીં આપે, શું આપણા હૃદયો અવિશ્વાસી છે? પ્રભુ પર અવિશ્વાસ રાખે છે, પ્રભુ આપણો ચિંતાઓ આપણો બોજ આપણા પાપો નહીં વહન કરે ને તેથી આપણે એ બધું લઈને આગળ ચાલીશ. વાલા ભાઈ બહેન, પ્રભુ આજે આપણને પડકાર કરે છે. પ્રભુ આપણને કહે છે કે ઓ વૈતરો કરનારો ભારથી લદાયેલો તમે મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. તો આપણે આપણો બોજ ને આપણી ચિંતાઓ પ્રભુને સોંપવી જોઈએ. ફિલિપી 4:7 શું કહે છે, અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. ફિલિપી 4:6 કહે છે કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબત પર પ્રાર્થના તથા વિનંતી વડે ઉપકાર સ્તુતિ સહિત તમારી અરજી દેવને જણાવો. અને માથે 6:34 કહે છે તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમકે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. વાલા ભાઈ બહેનો, પ્રભુ તેના આનંદ ભૂજવાની છે, આપણને શાંતિ આપવા માગે છે, આપણો બોજ લઈ લેવા પ્રભુ તૈયાર છે. પાંચમો મુદ્દો છે પ્રભુના આનંદ ભૂજવાની છે, આપણને અનેકવિધ આશીર્વાદો મળે છે. કેટલું બધું સાચું છે બહેન. જો તમે જુઓ ગીતશાસ્ત્ર 115:11 ગીતશાસ્ત્ર 115:11 યહોવા આપણને યહોવાએ આપણને સંભાળ જોઈએ ને, પ્રભુએ આપણને સંભાળ્યા છે, તા જે કરી છે એમની વાત સંભાળ્યા છે, તે આપણને આશીર્વાદ આપશે. પ્રભુ આપણને આશીર્વાદ આપશે. અને ગીતશાસ્ત્ર 21:3 કેમકે આશીર્વાદો લઈને તું તેની સામે જાય છે. હા વર્ષે પણ પ્રભુ અનેકવિધ આશીર્વાદો લઈને આપણી પાસે આવવા માંગે. હા સરસ નોકરી, સરસ ઘર, સરસ ગાડી, સરસ ખાવાનું, ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે જેથી ગરુની પેઠે તારી જોઈને તારી, આ બધું તો છે જ, પ્રત્યેક આશીર્વાદ એ તો પ્રભુ આપે જ છે ને, આપવાના જ. ધન્ય હો છો પ્રભુના નામને. પણ સૌથી મોટો આત્મિક આશીર્વાદ કયો છે? આત્મિક આશીર્વાદ જુઓ માથી 25:34 જ્યારે રાજા પોતાની જમણી તરફના અને કહેશે કે મારા બાપના આશીર્વાદી તો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારું તૈયાર કરેલું છે તેનો વારસો. આશીર્વાદી તો મારા વાલાઓ આવો મારી પાસે અને આ રાજ્યનો વારસો તમે ભોગવો. પ્રભુ આપણને એના રાજ્યના ભાગીદાર કરવા માંગે છે. યોહાન 1:12 શું કહે છે? પ્રભુ એમ કહે છે કે જેટલા તેના નામ તેનો અંગીકાર કર્યો છે, તેના નામ પર વિશ્વાસ કર્યો છે કે એ જ પ્રભુ ઈસુ, તે દેવપુત્ર છે, એ જ તારણહાર છે, પાપ ઉદ્ધારક છે, તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. જો આપણે દેવના છોકરા થઈએ છીએ તો એની સાથે વારસદાર છે, પણ શેના વારસદાર? દેવના રાજ્યના વારસદાર. સીધું છે, પ્રભુનો આપણે અંગીકાર કરીએ, પ્રભુની પાસે આવીએ અને એનો સ્વીકાર કરીએ તો આપણને અનેકવિધ આશીર્વાદો પ્રભુ આપવા માગે છે. આત્મિક આશીર્વાદ કેટલો મોટો છે, એ આશીર્વાદ મેળવવા માટે આપણે પ્રભુની પાસે આવવાની જરૂર છે. અને છેલ્લો મુદ્દો છે, પ્રભુ શારીરિક અને આત્મિક સાજાપણો આપે છે. હી હિલ્સ ફિઝિકલી એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલી. યાકુબ 5:14-16 શું કહે છે? યાકુબ 5:14-16, તમારામાં શું કોઈ માંદો છે? જો હોય તો તેણે મંડળીના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોડીને તેના માટે પ્રાર્થના કરવી અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માદાને બચાવશે, અને જો તેણે પાપ કર્યા હશે તો તેને માફ કરવામાં આવશે. તમે નિરોગી થાવ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. ન્યાય માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. ગીતશાસ્ત્ર 103:3 કહે છે, તે તારા સઘળા પાપ માફ કરે છે, તારા સર્વ રોગ મટાડે છે. બે ઉદાહરણ ફક્ત આપવા માંગુ છું. એક નામાન કોળિયો, જેની વાત બીજું રાજાને 5 અધ્યાયમાં આવે છે, આપણે બધા જાણીએ છીએ. એલિશા પ્રભુ તો કેમ કે તું જઈને એમાં 7 વાર ડૂબકી માર, તારો કોટ જતો. એને બહુ પૈસા ખર્ચ્યા છે, બહુ નામાંકિત માણસ હતો, સેનાપતિ હતો અરામીયની રાજાનો, ને બહુ મોટું મોભાદાર માણસ હતો. જ્યારે એણે એ પ્રમાણ કર્યું ત્યારે એ રોગથી મુક્ત થઈ ગયો, શારીરિક સાજા પણ એને મળ્યું. અને પછી એ શું કહે છે? એ એમ કહે છે કે 15મી કલમ બીજો રાજા 5:15 ને એમ કહે છે કે કેવળ ઇસ્રાયલમાં જ દેવ છે, તે સિવાય આખી પૃથ્વી ક્યાંય નથી. જો આત્મિક સાજા પણ સાચા પ્રભુનો કે ત્યાં સુધી મંદિરમાં જતો હતો અને ખોટી મૂર્તિ પૂજા કરતો હતો, એને એને પાપનું ભાન થાય છે. 17મી કલમ કહે છે, હવે પછી યહોવા સિવાય બીજા કોઈ દેવને દહન્ય પણ યજ્ઞ હું જળાવીશ નહીં. જો અંદર લખ્યું, આત્મિક સાજા પણ મળ્યું, શારીરિક સાજા પણ મળ્યું. અને એવી જ એક વાત છે, એ હું જરા કહેવા માગું છું. યોહાન 9, બહુ દાખલા પ્રભુએ કેટલા બધા માદાવાને સાજા કર્યા, પણ આ એક વાત છે. આંધળાની વાત છે, પ્રભુ આંધળાને જોઈશ જન્મથી આંધળો, અને પ્રભુ એને બોલાવે છે અને એને પૂછે છે કે તારી શી ઈચ્છા થાય. એ કહે છે કે પ્રભુ દેખતો થાય. પ્રભુ શું કરે છે? જમીન પર થૂંકે છે, કાદવ બનાવે છે, આંખોય ચોપડે છે, કહે છે તું જઈ સિલો અને કુંડમાં જઈને ધો. એ બધી વાત મેં કહ્યું એમ યોહાન 9માં આવે છે. અને પેલો આંધળો સાજો થઈ ગયો અને દેખાવા માંડ્યો. અને પછી બધા શાસ્ત્રીઓને બીજા ફરસી બધાને બહુ ઈચ્છા આવી, પ્રભુ આવું કરે એને ગમે નહીં. ને એટલે કહે છે, તને કોણે સાજો કર્યો, તને કોણે દેખતો કર્યો? કઈ ઈસુએ કર્યો. ઈસુઓ કરી બીજું કશું નહીં જાણતો, ફક્ત ઈસુએ સાજો કર્યો એટલું તેમાં એ વાંચો આખો અધ્યાય. પણ પ્રભુ એને ફરી મળી અને એને કહે છે કે તું શું દેવપુત્ર ઉપર વિશ્વાસ કરે છે? તારી આંધળો શું કહે છે? પ્રભુ એ કોણ છે? હું જ ત્યાં કોણ છે કોઈ એના પર વિશ્વાસ કરે? પ્રભુ કહે છે, તારી સાથે જે બોલે છે તે જ તે છે, હું પોતે દેવપુત્ર. ઓ પ્રભુ, એને પગે પડે, ઓ પ્રભુ હું વિશ્વાસ કરું છું. અને પછી પ્રભુને મહિમા આપે છે, આત્મિક ચક્ષુઓ પણ એને ઉઘડી જાય છે અને પ્રભુ એને સાજાપણું આપે છે. વાલા ભાઈ બહેન, શારીરિક અને આત્મિક સાજાપણ પ્રભુ એના આનંદ બીજની છે આપણને આપવા માટે તૈયાર છે. પ્રભુને સ્વાર્પણ કરો, તેની પાસે આવો, તેના પર દ્રઢ વિશ્વાસ રાખો, તે તમને બચાવવાને પૂરો શક્તિમાન છે. પ્રભુને સર્વ શક્ય છે, માર્ક 10:27. પ્રભુને બધું જ શક્ય છે, માથી 19:26. દેવને સર્વ શક્ય છે, બધું જ કરી શકે. પ્રભુ તેની કૃપામાં તમને નિભાવી રાખશે, તે તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે અને જીવનમાં આગળ દોરી જશે. પ્રભુના પ્રેમાળ અને કાળજી લેતા હાથોને પકડી રાખો અને આગળ
વધો.
છેલ્લે યશાયા 5:2 શું કે છે? શું પ્રભુ શું કે છે? દેવ બાપુ, શું મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી નહીં શકે અને તમને બચાવવાની મારામાં કંઈ શક્તિ નથી? જુઓ, હું મારી ધમકીથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ કરી નાખું છું. શું મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેનો કાન એવો મંદ થઈ ગયો નથી કે તે તમને સંભાળી ન શકે? યશાયા 59:1 એમ કહે છે, જો યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સંભાળી ન શકે. પ્રભુ તેના આનંદ ભુજોની છે, આપણને સલામત રાખવા માગે છે. પ્રભુ તેના આનંદ ભુજોની છે, અનેકવિધ કૃપાદાનો આ વર્ષે પણ. હી વોન્ટ્સ ટુ કીપ કન્ટિન્યુ વિથ અસ, બટ વી હેવ ટુ કેચ જીઝસ, વી હેવ ટુ કેચ ગોડ. પ્રભુને આપણે આપણું જીવન સમર્પણ કરીએ અને પ્રભુ અના અનેકવિધ કૃપાદાનો આપણે ભાગીદાર થઈએ. પ્રભુ એવી કૃપા આપણા ઉપર કરે. આમેન.